એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની ઉત્તમ આત્મકથાઓ અને શ્રેષ્ઠ જીવનચરિત્રોનો સાર, હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સ્વાગત છે આપ સૌનું એકત્ર જ્ઞાનગોષ્ઠીમાં. આજે આપણે એવા પુસ્તકની ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ જેનું નામ જ ઘણું કહી જાય છે, બોર્ન અ ક્રાઇમ, દક્ષિણ આફ્રિકન બાળપણની કેટલીક વાર્તાઓ. આ પુસ્તક 2016માં આવ્યું અને ખૂબ ચર્ચાયું. લેખક છે ટ્રેવર નોઆ.
હા, નમસ્કાર. અને આ પુસ્તક મતલબ ખાલી એક વ્યક્તિની વાત નથી, એક આખા સમયની, એક સમાજની વાત છે. ટ્રેવર નોઆને ઘણા લોકો ઓળખે છે, પેલો ધ ડેલી શો હોસ્ટ કરે છે, પણ મૂળ તો એ દક્ષિણ આફ્રિકન કોમેડિયન, લેખક અને હા, ખૂબ સૂક્ષ્મ રાજકીય વિશ્લેષક પણ ખરા.
અને એમનો જન્મ એ જ આખી વાતને અસાધારણ બનાવે છે. 1984માં જોહાનિસબર્ગમાં, એ વખતે દક્ષિણ આફ્રિકામાં રંગભેદ એટલે કે અપાર્થાઇડ ચરમસીમા પર હતું.
બરાબર. એમની માતા પેટ્રિશિયા એ કાળા ખોસા સમુદાયના હતા અને પિતા રોબર્ટ શ્વેત સ્વિસ જર્મન મૂળના. હવે એ સમયે પેલું ઇમોરાલિટી એક્ટ હતો,
હા, જે અલગ અલગ જાતિના લોકો વચ્ચે કોઈ પણ જાતના સંબંધને, લગ્નને ગેરકાયદેસર ગણતો હતો.
બિલકુલ. એટલે ટ્રેવર નોવાનો જન્મ જ ટેકનિકલી કાયદાનું ઉલ્લંઘન હતો. એ શાબ્દિક રીતે ગુનામાં જન્મેલા હતા. આ પુસ્તક એટલે જ કોઈ સામાન્ય સેલિબ્રિટી સ્ટોરી નથી.
ના, બિલકુલ નહીં. આ તો માનવીય જુસ્સાની, સ્થિતિસ્થાપકતાની વાત છે અને કેવી રીતે શિક્ષણ, પ્રેમ અને ખાસ કરીને રમૂજ મોટી મોટી મુસીબતો સામે લડવાના હથિયાર બની શકે છે એની વાત છે.
સાચી વાત. એ સંસ્થાકીય જાતિવાદની અસરો પર પ્રકાશ પાડે છે અને રમૂજ કેવી રીતે ઢાલ અને તલવાર બંને બની શકે એ બતાવે છે.
તો ચાલો શરૂ કરીએ ટ્રેવર નોહાના જીવનની આ સફર, એમના શરૂઆતના વર્ષોથી માંડીને.
તો જન્મ 1984માં અને શરૂઆતનું જીવન તો ભારે ગુપ્તતામાં વીત્યું. એમની માતા પેટ્રિશિયા સતત ડરમાં રહેતા કે ક્યાંક પકડાઈ ન જવાય, ક્યાંક દીકરાનું અસ્તિત્વ છતું ન થઈ જાય.
કારણ કે કાયદા મુજબ તો એનું અસ્તિત્વ જ ગેરકાયદે હતું.
હા, અને પેલું વર્ગીકરણ હતું જાતિના આધારે. ટ્રેવર મિશ્ર વારસાના કારણે કલર્ડ એટલે કે રંગીન તરીકે વર્ગીકૃત થયા. ન તો કાળા, ન તો શ્વેત. એક અધવચ્ચેની અનિશ્ચિત સ્થિતિ
જેના કારણે કોઈ એક સમુદાયમાં એ પૂરેપૂરા ભળી પણ ન શકે.
બરાબર. શરૂઆતમાં ઈડન પાર્ક, જે કલર્ડ લોકોનો વિસ્તાર હતો, ત્યાં રહ્યા. પછી સોવેટો ગયા, એમની દાદી કોકો પાસે. પણ અહીં કેન્દ્રમાં તો એમના માતા પેટ્રિશિયા જ છે.
હા, એમના વિશે સાંભળ્યું છે કે બહુ જ મજબૂત અને બુદ્ધિશાળી સ્ત્રી હતા એ સમયમાં એક કાળી સ્ત્રી માટે.
અસાધારણ. ખૂબ જ દ્રઢ નિશ્ચયી, સ્વતંત્ર વિચારના. એમણે ભાષાઓ શીખી, સેક્રેટરી તરીકે નોકરી મેળવી, જે એ વખતે મોટી વાત હતી. અને ટ્રેવરને જન્મ આપવાનો એમનો નિર્ણય એ માત્ર માતૃપ્રેમ નહોતો, પણ પેલી રંગભેદી વ્યવસ્થા સામેનો એક પડકાર હતો, એક પ્રતિકાર હતો.
એમણે ટ્રેવરને ઘણી અલગ અલગ દુનિયાઓ બતાવી, અલગ અલગ ભાષાઓ શીખવી, અંગ્રેજી, આફ્રિકાન્સ, ખોસા, ઝુલુ.
હા, અને બીજી પણ. એમનું માનવું હતું કે જ્ઞાન અને અનુકૂલન સાધવાની ક્ષમતા એ જ ટ્રેવરના સૌથી મોટા હથિયાર બનશે. પેલી રવિવારે 3 ચર્ચમાં જવાની વાત પણ રસપ્રદ છે.
હા, એ જ કહેતો હતો. કાળા લોકોનું ચર્ચ, શ્વેત લોકોનું અને મિશ્ર જાતિના લોકોનું. આનો હેતુ શું હતો?
મતલબ ધાર્મિક તો ખરો જ, પણ સાથે સાથે ટ્રેવરને અલગ અલગ માહોલમાં અલગ અલગ લોકો સાથે હળવા મળવાની, ત્યાં ટકી રહેવાની તાલીમ આપવાનો પણ હતો. એમને ફિટ ઇન થતા શીખવવાનો.
વાહ, ખૂબ દીર્ઘદ્રષ્ટિ ઠેવાય. અને દાદી કોકોનું શું રોલ હતો?
દાદી એટલે સ્થિરતા, પરંપરાગત શાણપણ અને બિનશરતી પ્રેમ. પુસ્તકમાં એક નાની પણ બહુ અસરકારક વાત છે કે દાદી એને મારતા નહીં, શારીરિક સજા નહોતા કરતા.
કેમ?
કારણ કે ટ્રેવરની ચામડી કલર્ડ હતી એટલે એના પર મારના નિશાન અલગ દેખાઈ આવે અને પોલીસને શંકા જાય. આ નાનકડી વાત પણ એ સમયનો ડર બતાવે છે.
ખરેખર. અને પેલી ભાષાની શક્તિવાળી વાત, એ કેવી રીતે એની સુપર પાવર બની?
હા, એ કિસ્સો છે ને પુસ્તકમાં, કેટલાક ઝુલુ છોકરાઓને ઘેરી વળે છે કદાચ મારવા માટે. પણ જેવો ટ્રેવર એમની ભાષા ઝુલુમાં બોલવાનું શરૂ કરે છે,
તરત જ માહોલ બદલાઈ જાય છે.
બરાબર. એ લોકો એને પોતાનો સમજી લે છે. આ બતાવે છે કે ભાષા કેવી રીતે રંગભેદની દિવાલને પણ ઓળંગી શકે છે. ટ્રેવર એક કાચિંડો બની ગયો જે પરિસ્થિતિ પ્રમાણે ભાષા અને વર્તન બદલીને ભળી જતો,
અને અંગ્રેજી ભાષા પરની પકડ એને ભવિષ્યમાં કામ લાગી હશે.
ચોક્કસ, એ તકની ભાષા બની એના માટે. પછી 1994માં મોટો બદલાવ આવ્યો. ટ્રેવર 10 વર્ષનો હતો ત્યારે.
હા, રંગભેદનો અંત. નેલ્સન મંડેલા રાષ્ટ્રપતિ બન્યા, કાયદા બદલાયા, પણ સમાજ.
એ જ વાત છે, કાયદા બદલાય પણ લોકોની માનસિકતા, સામાજિક ભેદભાવ, આર્થિક અસમાનતા, એ બધું એમ જ રહ્યો. હવે ટ્રેવર મોડેલ સી સ્કૂલમાં ગયો.
એટલે કે પહેલા જે ફક્ત શ્વેત લોકો માટે હતી એવી સ્કૂલ.
હા, સરકારની નવી નીતિ હેઠળે બીજી જાતિઓ માટે પણ ખુલ્લી. ત્યાં એ બહુ ઓછા કાળા કે કલર્ડ વિદ્યાર્થીઓમાંનો એક હતો, પણ ત્યાં એણે પોતાની જગ્યા બનાવી લીધી.
કેવી રીતે?
પેલો ટંક શોપ ડાઈ વળીને, એટલે કેન્ટીનમાંથી બધા માટે નાસ્તો લાવી આપવાનું કામ કરતો, અલગ અલગ જૂથના છોકરાઓ માટે. આ એની ટકી રહેવાની વૃત્તિ અને કદાચ ઉદ્યોગ સાહસિકતાની શરૂઆત હતી.
પછી કિશોરાવસ્થા, ઈડન પાર્ક, એલેક્ઝાન્ડ્રા. એલેક્સ, આ વિસ્તારો કેવા હતા?
ગરીબ અને ઘણીવાર હિંસક પણ. ત્યાં ટકી રહેવા અને પૈસા કમાવવા એણે નાના મોટા ધંધા શરૂ કર્યા. પાયરેટેડ સીડી વેચવી, પાર્ટીઓમાં ડીજે બનવું,
અને ક્યારેક ચોરીની વસ્તુઓ પણ વેચવી.
હા, પુસ્તકમાં એનો ઉલ્લેખ છે. આ બધા અનુભવો એને ઘણું શીખવ્યું, બિઝનેસ, જોખમ અને લોકોને પારખતા. પણ આ હોસ્ટેલ ક્યારેક ભારે પણ પડ્યું.
પેલું જેલવાળો કિસ્સો ખરું ને?
હા, એ અજાણતા એક ચોરાયેલી કાર ચલાવતા પકડાયો. નકલી નંબર પ્લેટ હતી, એને ખબર નહોતી કે કાર ચોરીની છે. એક અઠવાડિયું જેલમાં રહેવું પડ્યું.
એ અનુભવ કેવો રહ્યો એના માટે?
આંખ ઉઘાડનારો, ભયાવહ. એણે જોયું કે કેટલી સહેલાઈથી જીવન પાટા પરથી ઉતરી શકે છે. શહેરી જીવનની અસ્થિરતાનો અહેસાસ થયો. આ જ સમયગાળામાં એના અને એની માતા વચ્ચે પણ મતભેદ વધ્યા હતા,
એમના કડક નિયમો અને ધાર્મિક માન્યતાઓને લઈને.
હા, અને પછી એના જીવનમાં સાવકા પિતા એબેલનું આગમન થયું. શરૂઆતમાં બધું બરાબર લાગ્યું, પણ પછી
એ હિંસક અને દારૂડિયા નીકળ્યા. ઘરેલું હિંસાનું વાતાવરણ શરૂ થયું.
બરાબર, પેટ્રિશિયાની સ્વતંત્રતા અને એબેલની પિતૃસત્તાક માનસિકતા વચ્ચેનો સંઘર્ષ. આ પુસ્તક જોકે ટ્રેવરની પાછળની ફેમ પર ફોકસ નથી કરતું.
ના, એ મુખ્યત્વે એના બાળપણ અને ટીનેજ પર જ કેન્દ્રિત છે.
હા, એટલે પુસ્તકના સંદર્ભમાં એની શિખર સિદ્ધિ એની કોમેડી કરિયર નથી, પણ આ બધા સંઘર્ષોમાંથી પસાર થઈને પોતાની જાતને અને દુનિયાને સમજવાની જે દ્રષ્ટિ એણે કેળવી એ છે.
એણે જે આવડતો વિકસાવી, પેલી કાચિંડા જેવી પ્રકૃતિ, લોકોને વાંચવાની ક્ષમતા, ધંધાકીય સૂઝ, નિરીક્ષણ શક્તિ, આ બધું જ એના કોમેડી માટે કાચો માલ બન્યો હશે નહીં?
ચોક્કસ, દુઃખદ પરિસ્થિતિમાં પણ રમૂજ અને વિડંબના જોવાની ક્ષમતા એણે કેળવી. એના અનુભવોએ એને જુદા જુદા દ્રષ્ટિકોણ સમજવામાં મદદ કરી, અને પુસ્તકની પરાકાષ્ઠા, ક્લાઇમેક્સ, એ પણ કોઈ પ્રોફેશનલ સફળતા નથી,
પણ એ અંગત દુઃખદ ઘટના છે, એના સાવકા પિતા દ્વારા એની માતા પર થયેલો હુમલો.
હા, છૂટાછેડા પછી વર્ષો બાદ એબેલે પેટ્રિશિયાને શોધી કાઢી અને ગોળી મારી દીધી, એક પગમાં, એક માથામાં. પણ ચમત્કાર થયો અને એ બચી ગઈ.
અને હોસ્પિટલમાં ભાનમાં આવ્યા પછી પેલો જો કેમણે કહ્યો?
હા, ટ્રેવરને કહે છે, મારા દીકરા, સારી બાજુ જો, હવે તું કુટુંબમાં સૌથી સુંદર દેખાતો વ્યક્તિ છે. આ વાક્યમાં એમની અદમ્ય હિંમત અને રમૂજ વૃત્તિ દેખાય છે. આ ક્ષણ પેટ્રિશિયાની તાકાતની ચરમસીમા હતી.
આ ઘટનાએ ટ્રેવરના જીવન પર બહુ ઊંડી અસર કરી હશે. પુસ્તકમાં આ જાણે એના બાળપણનો અંત ચિહ્નિત કરે છે.
બરાબર, ચાલો હવે થોડું એના વિચારો, એની ફિલોસોફી અને મૂલ્યો વિશે વાત કરીએ, જે આ આથી સફરમાંથી ઘડાયા.
એનો દ્રષ્ટિકોણ હંમેશા એક બહારના અંદરના વ્યક્તિ જેવો રહ્યો એમ કહી શકાય.
હા, બિલકુલ. એ માને છે કે ઓળખ કોઈ ફિક્સ વસ્તુ નથી, એ પ્રવાહી છે, સંદર્ભ પ્રમાણે બદલાય છે, અને એને તમે વ્યૂહાત્મક રીતે વાપરી શકો છો. આ જ એની કાચિંડો નીતિ છે, અને એના માટે ભાષા એ બહુ મહત્વની છે.
પેલું વાક્ય છે ને, હો, ભાષા રંગ કરતા પણ વધુ.
તમે લોકો માટે કોણ છો તે વ્યાખ્યાયિત કરે છે.
હા, ભાષા જોડાણ માટે ચાવીરૂપ છે. અને રમૂજ, એના માટે રમૂજ શું છે?
ખાલી હસવા હસાવવાની વાત નથી, એ તો સ્પષ્ટ છે.
ના, જરાય નહીં. એક સાધન છે, શક્તિ, દંભ અને જીવનની જે વાહિયાત પરિસ્થિતિઓ છે એનું વિશ્લેષણ કરવા માટેનું એક તીક્ષ્ણ ઓજાર. એ માને છે કે જો તમે જુલમી પર હસી શકો તો એની ડરાવવાની શક્તિ ઓછી થઈ જાય છે.
એટલે એ એક પ્રકારનો બૌદ્ધિક અને ભાવનાત્મક પ્રતિકાર છે.
બરાબર. અને એની વિચારસરણી સિસ્ટમ લેવલની છે. એ સમજે છે કે વ્યક્તિ ગમે તેટલી મહેનત કરે પણ સમાજની જે રચના છે, જે માળખાકીય અવરોધો છે, એ બહુ મોટા હોય છે.
પેલી માછલીવાળી વાત યાદ આવી.
હા, કે કોઈને માછલી આપવા કરતાં માછલી પકડતા શીખવવું સારું. પણ પછી એ ઉમેરે છે, જો એની પાસે માછલીમારીનો સળિયો જ ના હોય તો, અથવા એને તળાવ સુધી જવાની જ પરવાનગી ન હોય તો. આ રીતે જાતિ, વર્ગ અને ન્યાયની સિસ્ટમ કેવી રીતે તકોને મર્યાદિત કરે છે સમજાવે છે.
અને એની પ્રેરણાઓ, શરૂઆતમાં તો ટકી રહેવું, પણ પછી માતાએ જે બલિદાન આપ્યા એને સાર્થક કરવાની ઈચ્છા, એમને ગર્વ અપાવવાની ઈચ્છા,
અને પછીથી કદાચ પોતાના અનુભવો અને દુનિયા સાથે વહેંચવાની, અલગ અલગ સંસ્કૃતિઓ વચ્ચે પુલ બનવાની ઈચ્છા.
હા, અને જટિલ વાતોને સરળ બનાવવાની અને સરળ દેખાતી વાતોની જટિલતા બતાવવાની ઈચ્છા, અને મુશ્કેલીઓનો સામનો કરવાની રીત, એમાં માતાનો પ્રભાવ દેખાય છે.
લાગે તો છે. વ્યવહારિકતા, પરિસ્થિતિનું વિશ્લેષણ કરવું, પછી અનુકૂલન સાધવું.
બરાબર. અને રમૂજનો ઉપયોગ માત્ર હળવાશ માટે નહીં, પણ શક્તિ પાછી મેળવવા માટે. અને પેલી સ્થિતિસ્થાપકતા, પીડાને સ્વીકારવી પણ એમાં ડૂબી ન જવું, આગળ વધતા રહેવું. આ બધું પેટ્રિશિયા પાસેથી મળ્યું હોય એવું લાગે.
ચાલો હવે આ ત્રણ મુખ્ય ઘટનાઓ પર ધ્યાન કેન્દ્રિત કરીએ, જેણે ખરેખર ટ્રેવરના જીવનને અને એના દ્રષ્ટિકોણને બદલી નાખ્યો. આ એવા ટર્નિંગ પોઈન્ટ્સ છે જે આપણે જે વાતો કરી એને વધુ સ્પષ્ટ કરશે. પહેલી ઘટના, પેલી ચાલતી મિનિબસમાંથી ફેંકાઈ જવાની.
હા, એ 9 વર્ષનો હતો. ચર્ચથી પાછા આવતા હતા. મિનિબસનો ડ્રાઈવર કંઈક ઝઘડો થતા એમને ધમકી આપવા લાગ્યો. પેટ્રિશિયાને તરત ખતરો વર્તાયો. એણે જરાય વિચાર્યા વગર પહેલા ટ્રેવરને ચાલતી ગાડીમાંથી બહાર ધક્કો માર્યો અને પછી પોતે નાના દીકરા સાથે કૂદી પડી.
બાપરે.
આ ઘટનાએ ટ્રેવરને એની માના પ્રેમની ઉગ્રતા બતાવી અને દબાણમાં પણ એ કેટલી ઝડપથી, કેટલી વ્યવહારિક રીતે નિર્ણય લઈ શકતી હતી એ બતાવ્યું. જીવનની અણધારી હિંસા અને એનાથી બચવા માટે કેટલા નિર્ણાયક પગલાં લેવા પડે એનો આ કડવો પાઠ હતો.
અને બીજી ઘટના, પેલી ધરપકડ અને જેલવાસ.
હા, એ ચોરાયેલી કારવાળો કિસ્સો. એક અઠવાડિયું જેલમાં. એ જેલ પણ કેવી ભીડવાળી, ખતરનાક. ત્યાં એણે પોતાની બુદ્ધિ, થોડા પૈસા અને ખાસ તો વાતચીત કરવાની આવડતથી ટકી રહેવું પડ્યું. પેલો એક મોટો કેદી હતો જેની ભાષા બીજા કોઈ સમજતા નહોતા, પણ ટ્રેવર જાણતો હતો. એની સાથે દોસ્તી કરી. આ અનુભવે એને હજમચાવી દીધો. એનું જે હસલ કલ્ચર હતું એનો સીધો ટકરાવ કાયદાની કઠોર વાસ્તવિકતા સાથે થયો. એને સમજાયું કે પોતે કેટલો નબળો છે અને કેટલી સહેલાઈથી બધું બરબાદ થઈ શકે છે. આ પછી જ એણે કાયદેસરનો રસ્તો શોધવાનું નક્કી કર્યું હશે.
અને ત્રીજી અને સૌથી વધુ ભાવનાત્મક રીતે પ્રબળ ઘટના, એની માતા પર ગોળીબાર.
હા, આ પુસ્તકનો અને એના જીવનનો એક અત્યંત મહત્વનો નિર્ણાયક વળાંક છે. સાવકા પિતા એબેલે છૂટાછેડા પછી પણ એને શોધીને ગોળી મારી. પેટ્રિશિયાનું બચવું એક ચમત્કાર હતો. પણ આ ઘટનાએ ઘરેલું હિંસાની જે ભયાનકતા છે અને સમાજ કેવી રીતે નિષ્ફળ જાય છે એ બધું ટ્રેવર સામે ખુલ્લું પાડી દીધું.
અને એ સ્થિતિમાં પણ એમની રમૂજ વૃત્તિ,
એ જ એ કૃપા, ક્ષમા અને સ્થિતિસ્થાપકતાનો અંતિમ પાઠ હતો. આ ઘટનાએ ટ્રેવરને એકદમ પરિપક્વ બનાવી દીધો. એના બાળપણનો જાણે ત્યાં અંત આવી ગયો.
ખરેખર અસાધારણ જીવન કથા. આ બધામાંથી આપણે એક સામાન્ય માણસ તરીકે શું શીખી શકીએ? કયા માનવીય બોધપાઠ મળે છે?
મને લાગે છે પહેલું તો ઓળખ વિશે. આપણી ઓળખ કેટલી જટિલ અને પ્રવાહી હોય છે એ કોઈ એક લેબલ નથી જે કોઈ પણ ક્યારે બહારના હોવાનો અનુભવ કરે છે એ આ વાત સમજી શકશે. બીજું, માતૃપ્રેમ અને બલિદાનની તાકાત. પેટ્રિશિયાનું પાત્ર એનું ઉત્તમ ઉદાહરણ છે.
અને ત્રીજું, પેલી સ્થિતિસ્થાપકતા. ગમે તેવી મુશ્કેલ પરિસ્થિતિ હોય, જાતિવાદ, ગરીબી, હિંસા, એની સામે ટકી રહેવાની માનવ ક્ષમતા અને રમૂજનો ઉપયોગ, માત્ર હસવા માટે નહીં પણ સમજવા અને પ્રતિકાર કરવા માટે.
ચોક્કસ. સાથે સાથે શિક્ષણનું મહત્વ, પછી એ સ્કૂલનું હોય કે જીવનના અનુભવોનું, ભાષાનું મહત્વ, જિજ્ઞાસાનું મહત્વ, આ બધું મુક્તિ અપાવનારું બની શકે છે. પુસ્તક ઘરેલું હિંસા જેવા મુદ્દાને પણ સંવેદનશીલતાથી સ્પર્શે છે.
અને એ પણ યાદ અપાવે છે કે મોટા ફેરફારો જેમ કે રંગભેદનો અંત અને લોકોના રોજિંદા જીવનની હકીકત એ બે વચ્ચે ઘણીવાર અંતર હોય છે. કાયદો બદલાય પણ જમીની હકીકત બદલાતા વાર લાગે.
બરાબર. અને પેલી વાત કે આપણી પરિસ્થિતિ આપણી કલ્પનાને પણ મર્યાદિત કરી દે છે.
તમે જે કલ્પના કરી શકો છો તે જ સ્વપ્ન જોઈ શકો છો. હા, આ બહુ ઊંડી વાત છે. ચલો આ ચર્ચાના અંતે ત્રણ મુખ્ય બોધપાઠ તારવીએ જે શ્રોતાઓ યાદ રાખી શકે.
જરૂર. પહેલો, એક ભાવનાત્મક બોધપાઠ. પ્રેમ અને રક્ષણ માટે ક્યારેક બહુ મોટા બલિદાન અને બહુ વિચારીને પગલાં લેવાની જરૂર પડે છે. પેટ્રિશિયાનો પ્રેમ ખાલી લાગણી નહોતી, એ એક સક્રિય યોજના હતી. પોતાના દીકરાના ભવિષ્ય માટેનું સમર્પણ હતું. પ્રેમ એટલે ક્રિયા.
બરાબર. બીજો એક બૌદ્ધિક બોધપાઠ.
બીજો બોધપાઠ એ છે કે સમાજમાં જે દમનકારી વ્યવસ્થાઓ હોય છે એ ખાલી કાયદાથી જ નથી ચાલતી, એ લોકોની વિચારવાની શક્તિને, એમના સપના જોવાની ક્ષમતાને પણ મર્યાદિત કરીને કામ કરે છે. પેલું ટ્રેવરનું વાક્ય, તમે જે કલ્પના કરી શકો છો તે જ સ્વપ્ન જોઈ શકો છો, એ આ જ બતાવે છે. અન્યાય આપણી કલ્પના પર પણ તરાપ મારે છે. આ સમજવું બહુ જરૂરી છે.
અને છેલ્લો એક વૈશ્વિક અથવા કહીએ કે સાર્વત્રિક બોધપાઠ.
ત્રીજો બોધપાઠ એ છે કે આપણી ઓળખના જે પાસા આપણને ક્યારેક બોઝ જેવા લાગે કે જેના કારણે આપણને પડકારોનો સામનો કરવો પડે, એ જ પાસા યોગ્ય સંદર્ભમાં આપણી સૌથી મોટી તાકાત બની શકે છે. ટ્રેવરનો મિશ્ર વારસો, જેણે એને ગુનાનો જન્મ બનાવ્યો, એ જ એના અનોખા દૃષ્ટિકોણ અને સફળતાનો આધાર બન્યો. એટલે આપણી વિશિષ્ટતાને કેવી રીતે સમજવી અને એને શક્તિમાં કેવી રીતે ફેરવવી એ શીખવા જેવું છે.
ખૂબ જ સરસ. ખરેખર પ્રેરણાદાયક અને વિચારવા જેવી વાતો. ટ્રેવર નોઆની આ કથા ઇતિહાસ, સમાજ અને માણસના સ્વભાવ વિશે ઘણું બધું કહી જાય છે. અને આ બધું સાંભળીને મને એક વિચાર આવે છે કે આપણા પોતાના જીવનમાં એવી કઈ અદૃશ્ય દિવાલો કે વર્ગીકરણો છે જે આપણી કલ્પનાને રોકી રહી છે. કદાચ આપણે પણ ટ્રેવરની જેમ એમને ઓળખીને ઓળંગી શકીએ. આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવું પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.